વ્યવહાર નિશ્ચય નો પ્રતિષેધ્ય છે, સમજાય છે? વ્યવહાર द्वारा निश्चय, निश्चय द्वारा व्यवहार शू थाय छे निश्चय थाय, तो व्यवहार प्रति से व्यय छे अने निश्चय प्रति से धक छे। कोण निश्चित करे छे व्यवहार नो, तो के निश्चय। केम निश्चित करे छे निश्चय व्यवहार नो, केम निश्चित करे छे, कारण के व्यवहार नो जे विकल्प छे ए एक परलक्षी भाव छे। सात तत्व नो जे भेद छे, जे भेद रूप जे ए सात तत्व नो निर्णय करे छे, ए भेद रूप सिद्धांत छे, તે વિકલ્પ છે, અને વિકલ્પ છે એ રાગ છે, અને રાગ છે એ દુઃખ છે। તો બોલો, રાગ ના ભાવ થી વિકરાગતાની પ્રાપ્તિ થશે? વિકલ્પ ના માધ્યમ થી નિર્વિકલ્પ દશા સુધી જવાશે? નહીં જવાની। એટલે માટે હું નિષેધ કરે છે, એટલે માટે જ્યાં સુધી એકડા વગર ના મીંડા ની કોઈ કિંમત છે, બોલો, તમે મીંડા લખતા જાઓ લખતા જાઓ લખતા જાઓ, અને એકડો ના લખો તો એ મીંડા ની કેટલી, તમે 100 મીંડા લઈ ખાવ એ મીંડા ની કેટલી કિંમત આવી, કેટલી કિંમત થઈ? પણ તમે એક લખો અને એક મીંડો પણ લખો તો એની કિંમત 10 થઈ ગઈ ને। તમને કોઈ સમજાય છે? વર વગર ની જાન, એ જાન કેવા છે કે માણસો નું ટોળું કેવાય? વર વગર ની જાન, એ જાન કેવા છે કે માણસો નું ટોળું કેવાય? તો કે માણસો નું ટોળું કેવાશે। તો એટલે માટે આખી ગાથા ગઈકાલે પણ ચાલી, આજે પણ ચાલી, ગુજરાતી એક જ વાત ઉપર પ્રહાર કરતા હતા, ઘડી ઘડી એક જ વાત સિદ્ધ કરતા હતા કે આત્મજ્ઞાન વગર, આત્મજ્ઞાન વગર શાસ્ત્ર જ્ઞાન કેવું છે શૂન્ય, આત્મજ્ઞાન જ્ઞાન વગર 11 અંગ 9 પૂર્વ નું જ્ઞાન, સમજાય? આગમ અનુસાર જે પાલન વ્રત આદિ નું મહાવ્રત નું પાલન નિર્દોષ નિરતિ ચાલ આગમ અનુસાર પાલન કરે છે, તો પણ એ કેવું છે? તો કે વ્યવહાર નામ નહીં પામે, ખાલી જન્મી ક્રિયા છે, ખાલી શુભ ભાવ છે, મંદ દશાય છે, અને એના ફળ રૂપે એકાદ ભવ ધીમે સ્વર્ગ નો નવમી ગ્રેવી આદિ નો મળે છે। કોઈ પકડાય છે? તો કિંમત કોની છે માર્ગમાં? કિંમત કોની છે? આત્મજ્ઞાન ની, આત્મશ્રદ્ધા ની, આત્મદીનતા ની। એના વગર આપણે ગમે તેટલું ભણી લઈએ, ગમે તેટલું ભણાવી લઈએ, ગમે તેટલું સાંભળી લઈએ, ગમે તેટલું સંભળાવી લઈએ, તો પણ કોઈ કાર્યકારી નથી। અને એક અંદર માં ક્ષણ માત્ર માટે આત્મજ્ઞાન થયું તો એ જીવ નો આખો ભવ નો કિનારો આવી જશે, ભવ નો અંત આવી જશે। તો આત્મજ્ઞાન ની કિંમત છે, આગમ જ્ઞાન ની નહીં, આત્મજ્ઞાન ની, શુદ્ધ જ્ઞાન ની નહીં, ભાવશુદ્ધ જ્ઞાન, દ્રવ્ય શુદ્ધ ની નહીં, ભાવશુદ્ધ ની કિંમત, વિકલ્પ ની નહીં, નિર્વિકલ્પ દશા ની કિંમત, કે તારી અંતર ની દ્રષ્ટિ થઈ કે નહીં, કે અંતર અંતર માં વિરાજમાન જે ભગવાન આત્મા છે, એ ભગવાન આત્મા ની અંદર માં તને દ્રષ્ટિ થઈ છે, બરાબર છે? તો આ ગાથા નો આખો સાર છે। ચલો હવે આપણે પહેલે થી લઈએ આપણે બંધ અધિકાર ને, જો બહુ સરસ અધિકાર છે, સમયસારજી ગ્રંથાધિરાજ ના મોટા મોટા અધિકાર માનો એક અધિકાર છે, બીજા કરતા કર્મ અધિકાર, ઘણી બધી ગાથા, સર્વેશ જ્ઞાન અધિકાર, ઘણી બધી ગાથા, તો એ રીતના 51 ગાથા, કેટલી ગાથા કીધી? 51 ગાથા, બરાબર? તો 51 ગાથાનો આખો આ અધિકાર છે, બહુ સરસ છે, આપણે પહેલેથી લઈએ અને 8 દિવસમાં આખો અધિકાર, પહેલેથી છેલ્લે સુધી આખો અધિકાર આપણે બરાબર ભણીશું, શોર્ટ માં ભણશું, પણ સાર સાર બધો જ આખો અધિકાર નો આપણે ભાવ જોશું। જો અધિકારમાં શરૂઆત થાય છે 163 નંબરના કળશથી, હવે જે પણ અધિકારો પ્રારંભ થાય છે અને કળશોની રચના અમૃતચંદ્ર આચાર્ય જે અધિકારના પ્રારંભમાં લખે છે તેમાં જ્ઞાનની મહિમા કરે છે, અલગ અલગ વિશેષણો દ્વારા જ્ઞાનની શું કરે છે? સમ્યક જ્ઞાનની મહિમા કરે છે, બરાબર? તો આ પહેલો શ્લોક છે। હવે આપણે થોડુંક જલ્દી પણ જશું પણ બહુ ફાસ્ટ પણ નહીં જઈએ, જે તમે લોકોને ન સમજાય તેવું આપણે કાંઈ નહીં કરીએ, આપણે એકદમ સરળ ભાષામાં સમજ। હવે જો આજે આપણે 10 થી 15 ગાથા લેવાની છે, સરળ છે, પહેલી 5 ગાથાનો સમૂહ છે અને બીજી 5 ગાથાનો સમૂહ છે, તો પહેલા આપણે 10 ગાથા જોઈએ, પહેલી 5 ગાથા એટલે 237 થી લઈને 241 સુધીની જે ગાથા છે એ ગાથા નો આખો એક સમૂહ છે, અને એમાં એક વિષય આવ્યો છે, એક પોઈન્ટ આવ્યો છે, શું પોઈન્ટ આવ્યો છે? અધિકાર શું છે? બંધ અધિકાર, બંધ, બંધ કોને કહેવાય? બંધ, બહુ સરળ ભાષામાં વાત કરીએ તો બંધ કોને કહેવાય? આત્મામાં ઉત્પન્ન થતા, હું બહુ કઠિન નથી પૂછતી, મને છે ને આખો અધિકાર કરવો છે એટલે થોડુંક આપણે ફાસ્ટ કરો, આત્મામાં ઉત્પન્ન થતા જે મોહરાગદ્વેષ ના પરિણામ છે એ પરિણામમાં જીવના ઉપયોગનું અટકી ગયો, શું કીધું? મોહ રાગ દ્વેષના પરિણામમાં જીવના ઉપયોગનું અટકી ગયો. અહીં સરળ ભાષામાં કે મોહરાગ દ્વેષના પરિણામમાં એકત્વપણું કરવું એનું નામ બંધ. રાગાદી ભાવમાં ઉપયોગનું જે એકત્વપણું થાય છે એમાં અટકી જાય છે, એમાં રોકાઈ જાય છે. કોઈ તમને અટકી જવું, રોકાઈ જવું એનું નામ શું છે? બંધ. બરાબર. હવે બંધ આત્માની શુદ્ધ દશા છે કે આત્માની અશુદ્ધ દશા છે? અશુદ્ધ દશા છે. તો રોગ છે ને, રોગ, અશુદ્ધતા એટલે રોગ છે. તો જ્યાં સુધી રોગનું નિદાન નહીં થાય ત્યાં સુધી રોગને દૂર કરવાનો સાચો ઉપાય નહીં મળી શકે. કોઈ કહે છે તો રોગનું નિદાન કરાવે છે કે તું જે રોગ માને છે, તું જેને રોગ માને છે, તું જેનાથી પોતાને દુઃખી સુખી માને છે, એ ખરેખર દુઃખ સુખના બંધના પરિભ્રમણના કારણ જ નથી. વહી પકડાય છે. પરિભ્રમણ અને બંધનું કારણ, સંસારમાં રખડવાનું કારણ કંઈક બીજું છે. તો એનું અહીંયા આપણને જ્ઞાન કરાવે છે. અને તું જે માને છે એ તારી માન્યતા ખોટી છે એનું પણ આપણને અહીંયા જ્ઞાન કરાવે. બરાબર. હવે જો 237 થી લઈને 241 સુધીની જે ગાથાઓ છે એમાં ઉદાહરણના માધ્યમથી વાત ખુદ કરેલી છે. હવે જો આની ઉત્થાનિકા આપણે વાંચીએ, પેજ નંબર 369 ગુજરાતી ગ્રંથમાં 369 જો. હવે બંધ તત્વનું સ્વરૂપ વિચારે છે. જો કોઈ પણ તત્વને સમજવા માટે, કોઈ પણ તત્વને સમજવા માટે એના સ્વરૂપને સમજવું પડશે. સ્વરૂપ સમજ્યા વગર એ તત્વનું ભાવભાષણ કેવી રીતે થશે? મને જે રીતના સાકર છે તો સાકરનું ભાવભાષણ આપણને બધાને છે કે નહીં? અમે તમારા મોઢામાં સાકર છે નથી તો પણ તમને એનું ભાવભાષણ છે કે નહીં કે સાકર કેવી છે? કેમ? કારણ કે તમે એના સ્વરૂપથી પરિચિત છો. તો એવી રીતના એક એક તત્વની શ્રદ્ધા, જે તત્વનું જેવું સ્વરૂપ છે એ સ્વરૂપ સમજ્યા વગર નહીં થાય. પહેલી કાકા લઈ ગઈ ને, જયારે કલમ ઉપડી કૃપાનો દેવની કલમ ઉપડી ત્યારે પહેલી કાકા શું લેતી કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ નથી. તો સ્વરૂપ જેવું પોતાનું છે એને પણ નથી સમજતો, અને બીજા તત્વનું જેવું સ્વરૂપ છે એને પણ જેમ તેમ નથી સમજતો, એટલે જીવ અજ્ઞાની છે, દુઃખી. તો જે શું કીધું, હવે બંધ તત્વનું સ્વરૂપ કહીએ છે, લખીએ છે. તમે પણ સાંભળી લેજો, લખી લેજો, યાદ કરી લેજો. શું કે છે? વિચારે. એક એક શબ્દ જો, જે શું કે છે? બંધ તત્વનું સ્વરૂપ વિચારે. આચાર્ય દેવ તો શ્રદ્ધાપૂર્વક લખે છે અને આપણને પ્રેરણા આપે છે કે તું સ્વરૂપ વિચારજે બંધનું. તું એકવાર બંધનું સ્વરૂપ વિચારશે ને તો તારા રૂવાટા ઉભા થશે. બંધના ફળનું સ્વરૂપ વિચારશે ને, પરિણામ જેનાથી તું બંધ કરે છે કર્મનો, સંસારનો વધારો કરે છે એ પરિણામનું ફળ વિચારશે ને તો તારા રૂવાટા ઉભા છે. તો શું કે છે? હવે બંધ તત્વનું સ્વરૂપ વિચારે છે. તેમાં પ્રથમ બંધના કારણને સ્પષ્ટ રીતે કહે છે. બંધના કારણને સ્પષ્ટ રીતે કહે છે કે બંધ થાય છે તેનાથી, એના કારણને સ્પષ્ટ રીતે અહીંયા કહે છે. ચલો આપણે હરિજીત નથી વાંચતા, પરંતુ આખી જે ટીકા છે એનો ભાવાર્થ જોઈએ. જો ભાવાર્થમાં આપણને થોડી વાત સરળતાથી સમજાય. ભાવાર્થ વાંચી એની પહેલા શું વાત કહેલી? ઉદાહરણ શું આપ્યું કે જેવી રીતના કોઈ આપણે હોય ને અખાડો હોય ને, અખાડો એને શું કહેવાય? સમજાય છે? હા, અખાડામાં જે વ્યાયામ કરશે ને, વ્યાયામ શાળામાં જે વ્યક્તિઓ વ્યાયામ કરતા હોય, હવે એ વ્યાયામ કરે છે, એકાગ્ર ક્રિયા છે, વ્યાયામ કરે છે ક્રિયા, સામાન્ય ધ્યાન થોડો ઉપયોગની એકાગ્રતા રાખશો તો એકદમ કાળી રીતના સમજાય. તો એ જે વ્યાયામ કરે છે, હવે એક વ્યક્તિ, આપણે બે વ્યક્તિ લઈએ, એક સાથે લઈએ, એટલે આપણી 10 ગાથા થઈ જાય. સમજાય કે કઈ 10 ગાથા થશે? કઈ ગાથા થી કઈ ગાથા સુધી આપણે આખી વાત કરવાની છે? 237 થી લઈને પહેલી 5 ગાથા અને પછી 242 થી લઈને એના પછીની 5 ગાથા એટલે 246 સુધી. તો 237 થી લઈને 246 એવી રીતના ગ્રુપ વાઇઝ યાદ રાખશો તો આખો બંધ અધિકાર તમને એવી રીતના યાદ રહેશે. 51 ગાથા આપણી પાસે 8 દિવસ થઈ જશે, 51 ગાથા અને 10 ગાથા તો આજે જ થઈ જશે. હજી ટાઈમ રહેશે તો આપણે થોડી આગળ પણ કરશું. તો 10 ગાથાનો આખો સમૂહ છે. પહેલી બંધ અધિકાર આ રીતે યાદ રાખશો, લાઈફ ટાઈમ તમને યાદ હોય. તો પહેલી 5 ગાથા પછી 5 ગાથા. તો પહેલી 5 ગાથામાં ઉદાહરણ આપ્યું, પછીની 5 ગાથામાં એમ સમજો કે પહેલી 5 ગાથામાં ઉદાહરણ આપીને અજ્ઞાની જીવની વાત કીધી અને બીજી 5 ગાથામાં જ્ઞાની જીવની વાત કીધી. આટલું આવી રીતના છૂટું પાડીને સમજાશે. बराबर कितनी गाथा थी 10 बराबर कई गाथा थी 230, 270, 246 अधिकार क्यों छे बंद अधिकार तो के कितनी गाथा छे 51 गाथा बराबर अब हम कई पांच गाथा में शू आपे छे उदाहरण उदाहरण साथे अज्ञानी जीव ने बंद की रीते थाय छे एनु कारण बतावे छे अने ज्ञानी जीव ने बंद नहीं थतो एनु कारण बतावे छे तो पहला अज्ञानी की वात कही पछी ज्ञानी की वात कही आ रीते याद रहेशे ઈઝી થઈ ગયું તો હવે ઉદાહરણ શું આપ્યું કે જેવી રીતના વ્યાયામશાળામાં કોઈ જીવ વ્યાયામ કરે છે હવે એમ સમજો કે બે જીવ છે બે વ્યક્તિ છે બહુ બધા છે પણ એમ સમજો બે વ્યક્તિ એ જ વ્યક્તિએ વ્યાયામ કરતા કરતા હાથ ઉપર શું કર્યું છે તેલનું વર્ધન કર્યું છે વર્ધન એટલે તેલ ચોપડ્યું છે બહુ સરળ સરળ ભાષામાં આપણે વાત કરીએ પછી કઠિન તો મને બોલતા આવડતું નથી તો બહુ સરળ ભાષામાં વાત કરીએ કે તેલનું શું કર્યું છે મર્ધન એટલે તેલ લગાવ્યું અને એક વ્યક્તિએ અમીરે તેલ નથી લગાવ્યું બરાબર છે હા હવે શું થશે તો કે જે ધૂળ છે જે રજ છે સમજાય કે એ વ્યાયામશાળા ધૂળમાં હોય ને ધૂળ પહેલાના જમાના હમણાંના જીવની વાત નથી કરી રેતી 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 ધૂળ રેતી રેતી તો હમણાંના જીવની વાત નથી કરતી પહેલાના વ્યાયામશાળાની વાત તો જે રેતી છે એ રેતી ત્યાં છે અને એમાં વ્યાયામ કરે છે બરાબર છે તો એકે શું લગાડ્યું છે હાથમાં તેલ લગાડ્યું છે અને એક વ્યક્તિએ હાથમાં તેલ નથી લગાડ્યું બરાબર છે હવે ચાર વાત સિદ્ધ કરે છે શું ચાર વાત તો હવે બહુ સરળ પહેલા તો તેલ લગાડ્યું છે એને શું થશે વ્યાયામ કરતા કરતા શું થશે તો કે જે રેતી છે જે માટી છે જે ધૂળ છે બરાબર એ શું થશે એને ચીપક થશે એકદમ સરળ બરાબર છે આટલું સમજાઈ ગયું તો જે રેતી ચીપક છે કેમ કેમ ચીપક છે એ વ્યાયામ કરે છે એટલે ત્યાં બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એટલે બોલો એકબીજા સાથે લડાઈ કરે છે એટલે બોલો જલ્દી હવે ચાર વાત કે છે અહીંયા બહુ બધી રેત છે એટલે ચીપકે છે બહુ બધી રેત છે એટલે ચીપકે છે બહુ બધી રેત છે એટલે ચીપકે છે તો કે ના બહુ બધી રેત છે એટલે ચીપકે છે એમ નહીં અગર એમ હોય તો જે બીજા બધા તેલ નથી લગાડ્યું એને પણ ચીપકવી જોઈએ લોજિક સમજાય છે લોજિક તમે ચાર વાત હું તમારી સામે મૂકું છું બરાબર હવે પહેલા તો નિર્ણય શું થઈ ગયો કે રેત કેમ ચીપકે છે કારણ કે એ વ્યક્તિએ એના પૂરા શરીર ઉપર શું કર્યું છે તેલ લગાડ્યું છે અને બીજો વ્યક્તિ જે વ્યાયામ એની સાથે કરે છે સેમ એક્ટિવિટી કરે છે સેમ એક્ટિવિટી કરે છે એ જ વ્યાયામ સારામાં છે એ ધૂળમાં છે તો બીજાને કેમ તેલ નથી ચીપકતું સોરી કેમ રેત નથી ચીપકતી કારણ કે એને તેલ નથી લગાડ્યું તો એક છે અજ્ઞાની અને એક છે જ્ઞાની આ 10 ગાથામાં અજ્ઞાની અને જ્ઞાનીની વાત કરે છે બરાબર છે પહેલી 5 ગાથામાં અજ્ઞાની ને બંધ કેમ થાય છે એની વાત કરે છે અને પછીની 5 ગાથામાં જ્ઞાની ને આ લોકનો જીવ હોવા છતાં પણ બંધ કેમ નથી થતો એની વાત કરે હવે મને ચાર વાત મૂકવા દો તમારી સામે તો આપણી 10 ગાથા થઈ જશે પછી આપણે આગળની બીજી 10-1 ગાથા હજી કરશું અગર આપણી પાસે 5-10 મિનિટનો સમય લેશે તો જો હવે પહેલી ચાર વાત શું મૂકે છે કે રેત કેમ ચીપકે છે તો કે બહુ રજથી ભરેલી ભૂમિ છે એટલે બોલો બહુ રજ થી ભરેલી રજ એટલે જે કીધું ને રેત બહુ રજ થી ભરેલી ભૂમિ છે હવે તમારું હોમવર્ક છે આ ક્રેક કોચ છે હવે અહીંયાથી પૂરું નહીં થઈ જાય તમારું હોમવર્ક શું છે સહી બેન કે ઘરે જઈને તમારે ટીકા અને ભાવાર્થ વાંચવાનો જેટલી ગાથા થાય છે બંધ ટીકા એકદમ પાક્કો કરવો છે આ દિવસમાં કડકડાટ થઈ જશે આખી લાઈફ ભૂલી નહીં જાઓ તમે ભૂલશો ને એવી રીતના આપણે કરશું તો 10 ગાથામાં કઈ 5 ગાથામાં શું આવ્યું પહેલા શું યાદ રાખવાનું 3 પોઈન્ટ ઉદાહરણ આપ્યું અજ્ઞાની વાત કરી અને જ્ઞાનીની વાત કરી બરાબર છે તો હવે ચલો હવે મને કહો એક એક વાત તમે મને કહો કે બહુ રજથી ભરેલી ભૂમિ છે એટલે રજ ચીપકી બીજી વાત વ્યાયામ કરતી વખતે વસ્તુઓનો છેદ કરે છે એટલે રજ ચીપકી વસ્તુઓનો છેદ કરે છે એટલે સમજાય છે જે તમે કરાટે હોય ને કરાટે કરતા તો એ ફિક્સ તોડે તો એવી રીતના જે કાર્ય થાય છે એટલે રાજ ચીપકી તો કે ના હવે ત્રીજી વાત કે બહુ બધા ઉપકરણ અહીંયા લેખા છે ઉપકરણ ના નામ બધા બરાબર છે મૃગદળ અને જે બધા આપણે ડમ્બલ્સ હોય અને વેટ લિફ્ટિંગ જે મશીન હોય ઇન્સ્ટ્રુમેન્ટ બધા હોય તો એ બધાથી વ્યાયામ કરે છે એટલે રાજ ચીપકી ના બરાબર છે. તો બહુ રજ હતી એટલે ચિત્તી ના બરાબર છે. પછી શું કીધું કે વ્યાયામ કરતી વખતે વસ્તુનો છેદ કરે છે એટલે રાજકી તો કે ના. ત્રીજી વાત કે અનેક જાતના ઉપકરણ સહિત કસરત કરવામાં આવે છે જોવામાં આવે છે એટલે રાજકી તો કે ના. અને ચોથી વાત કે વ્યાયામ કરતી વખતે સચિત અચિત પદાર્થ નો ઘાત કરે છે બ્રિક્સ તોડી નાખી સમજાય છે. કોઈ એકબીજા સાથે વ્યાયામ કરતા હોય તો સચિત એટલે બીજા જીવ હોય સામે તો એવા એકાદ હાડકો તોડી નાખે પગ તોડી નાખે તો એટલે રાજકી ના. આ કોઈ કારણ નથી રાજકી પતવાનું અંત રાજકી પતવાનું કોઈ કારણ નથી. તો રજ કેમ ચીપકે છે બસ એક જ કારણ શું છે રજ કેમ ચીપકી આ બધી એક્ટિવિટી ને હવે આપણે એના હાથમાં પણ બતાવવાનું. આ બધી એક્ટિવિટી ના કારણે રજ ચીપકી તો કે ના. તો કોના કારણે ચીપકી કોના કારણે ચીપકી બોલો તેને તેલ નું મર્દન કર્યું છે એટલે. હવે આપણે આમાં લઈએ આત્મા પર લઈએ આત્મા પર આ પહેલી પાંચ ભાષામાં આ જ વાત કહેલી છે. બોલો હવે આત્મા પર ઘટિત કરો કે આત્માને પ્રતિ સમય કર્મ નો બંધ કેમ થાય છે કેમ થાય છે. અજ્ઞાની જીવ ની વાત કહી ને તો અજ્ઞાની જીવ ને બહુ સરળ પેલા કહી નાખે કે કર્મ નો બંધ કેમ થાય છે તો કે એ અંદર માં પોતાના સ્વરૂપ ને ભૂલીને પ્રતિ સમય એની પ્રગતિમાં વિવિધ પ્રકારના મોહ રાગ દ્વેષ રૂપી તેલ એની પ્રગતિમાં છે એટલે માટે કર્મો આવીને એ રજ આવીને બંધાય. ક્લિયર થઈ ગયું કે કર્મ નો બંધ કોના કારણે થાય છે કર્મ નો બંધ કોના કારણે થાય છે તો કે મોહ રાગ દ્વેષ રૂપી ચિકાસના કારણે. કોઈ સમજાય છે મોહ રાગ દ્વેષ રૂપી ચિકાસના કારણે. હવે અમે ચાર લોજિક શું આપ્યા બોલો જલ્દી યાદ છે તમને. ચલો અમને યાદ આવી ગયું આપણે સ્વાધ્યાય કહ્યો છે ને બુદ્ધિ ના પ્રવચન આખા હવે કેટલા જીવો લીધા પેલા તો કેટલા જીવો લીધા જો સિદ્ધ ભગવાન લીધા કારણ કે તમે એક પોઈન્ટ લોજિક થી સિદ્ધ કરીને અહીંયા બતાવી તો કે સિદ્ધ ભગવાન. સેકન્ડ પોઈન્ટ પર લીધા યથા સાત ચારિત્ર વંત અગિયાર બાર તેર માં ગુરસ્થાન વર્તી જીવો થોડો ઉપયોગ સૂક્ષ્મ રાખજો ને એકદમ સમજાય. તો પહેલા શું લીધા કયા લીધા સિદ્ધ ભગવાન પછી કોણ લીધા તો કે યથા સાત ચારિત્ર વંત અગિયાર બાર તેર ગુણસ્થાન ગણતી જીવ લીધા બરાબર. એમાં ઉત્તમ અંતરાત્મા આવી ગયા અને સકલ પરમાત્મા આવી ગયા એનું પણ કારણ છે. હવે કારણ જોશું આપણે પેલા આપણે જીવો કયા કયા લીધા કે જેમને બંધ નથી થતો દસ દાખલા લીધી ને તો કોને બંધ નથી થતો અને કોને બંધ થાય છે તો કે જે આ બધા જીવ હું કહું છું ને એને બંધ નથી થતો અને અજ્ઞાની જીવ ને પ્રતિ સમય બંધ બોલો હમણાં આપણને બંધ થાય છે કે આપણે હમણાં નિર્બંધ છે એટલે હમણાં બંધ બંધ અટકી ગયો છે હમણાં અહીંયા. અરે આપણે અબંધ સ્વભાવ ની આત્માની વાત સાંભળી રહ્યા છે તો પણ બંધ થાય છે પ્રતિ સમય થાય છે કે પ્રતિ સમય અંદર માં મોહ રાગ દ્વેષ ની ચિકાસ છે એટલે પ્રતિ સમય કરવો આવીને બંધાય. તો ચલો કયા કયા જીવ લીધા સિદ્ધ ભગવાન પછી યથાચાર ચારિત્ર વંત અગિયાર બાર તેર માં ગુણસ્થાન વર્તી જીવ લીધા પછી કોણ લીધા પછી કોણ લીધા તો કે અરિહંત ભગવાન લીધા તેર માં ગુણસ્થાન ખાલી અરિહંત ભગવાન લીધા ત્રીજામાં ખાલી અરિહંત ભગવાન અને ચોથા પોઈન્ટ માં કોણ લીધા તો કે છઠ્ઠા ગુણસ્થાન છઠ્ઠા સાતમા માં જીવતા જે સંયમી છે જે સકલ સંયમી જીવો છે એ જીવો લીધા. હવે જો બહુ સરસ વાત સિદ્ધ કરે કઈ વાત કેવી રીતના કે પહેલો પોઈન્ટ અહીંયાથી અહીંયા તમે મેચ કરજો તો કે આખા લોકાકાશમાં કારમાન વર્ણ તો છતાં કઈ ભરેલી છે કે નહીં તો હવે જ્યાં સિદ્ધ ભગવાન છે ત્યાં કારમાન વર્ણ છે કે નહીં જ્યાં સિદ્ધ ભગવાન છે ત્યાં કારમાન વર્ણ એટલે કારમાન વર્ણ જે કર્મ રૂપે પરિણમિત થઈને આત્મા સાથે બંધાય છે એ તમે સમજો લોકમાં છસાથસ ભરેલું છે. લોકમાં ઠકાઠક ભરેલી હોવાના કારણે લોકમાં સિદ્ધ ભગવાન જ્યાં છે ત્યાં પણ કારમાન વર્ણા છે કે નહીં તો પછી અગર એ કારમાન વર્ગણા થી બંધ થતો હોય કારમાન વર્ગણા તે એટલે બંધ થાય છે બહુ રજ છે એ વ્યાયામશાળામાં એટલે ચીપકે છે એમ હોય તો પછી બધાને થી પકડી જોઈએ. લોજિક સમજાયું લોજિક કે કારમાન વર્ણા તો લોકમાં ઠકાઠક ભરેલી છે તો જ્યાં સિદ્ધ ભગવાન છે ત્યાં પણ છે તો સિદ્ધ ભગવાન ને કર્મ નો બંધ થાય છે
તો કેમ નથી થતો?
કેમ નથી થતો? એક એક માં લેવાનું છે કેમ નથી થતો, કારણ કે ત્યાં મોહ રાગ દ્વેષ રૂપ ટિકાસ નો અભાવ છે. તો જ્યાં ટિકાસ જ નથી તો ત્યાં સિદ્ધ ભગવાન છે, અને ભલે કારમાં યોજના હો પણ એ ટીપક છે નહીં. સિમ્પલ પહેલી વાત લોજિક થઈ ગઈ. હવે બીજી વાત, દસ ગાથા આપણી થઈ રહી છે. ઓકે, દસ ગાથા થઈ રહી છે. દસ ગાથા તમે શું શીખી રહ્યા છો? બંધ અધિકાર સમયસાર જી મૂળ ગ્રંથ ની દસ ગાથા. હવે બોલો બીજો પોઈન્ટ. બીજો પોઈન્ટ આવ્યો અહીંયા, આવ્યો ને કે વ્યાયામ કરતી વખતે વસ્તુ નો છેદ કરે તેવી રીતના અહીંયા કહે છે બીજા પોઈન્ટ માં કે મન વચન કાયા ની ક્રિયા એનાથી બંધ થતો હોય. બરાબર, નિષેધ કરે છે કે આનાથી નથી થતું, આનાથી નથી થતું, આનાથી નથી થતું. તો પહેલી વાત સમજાય કે લોકમાં તથાપન ભરેલી છે કારમાં વર્ણન વૃદ્ધિથી. આમાં ખબર છે ત્રીજું શરણ કીધું છે તો કે કર્મ નો બંધ લોક થી નહીં, યોગ થી નહીં, કર્મ થી નહીં અને ભાગ થી નહીં. શું વાત કહી? લોક એટલે લોકમાં ભરેલી કારમાં વર્ણનાથી કર્મ નો બંધ થતો નથી. એ દ્રવ્ય કર્મ ની વાત થાય. લોક પછી યોગ, યોગ એટલે મન વચન કાયા ની પ્રવૃત્તિ ક્રિયા. તો અગિયારમાં ગુણસ્થાન, બારમાં ગુણસ્થાન અને તેરમાં ગુણસ્થાનમાં હજી એ આત્માના પ્રદેશનું કંપન યોગ અને એમાં નિમિત્ત મન વચન કાળ તથા યોગ્ય સમજી લેવું કે અગિયાર અને બારમાં ગુણસ્થાનમાં મનના નિમિત્ત આત્માનું કંપન છે. ત્યાં કે હજી છદમત છે. કોઈ સમજાય છે? હજી છદમત છે. અને બાર તેરમાં ગુણસ્થાનમાં તો કે વચન અને કાળ અને જાય છે ને એક જગા થી બીજી જગા અર્યન ભગવાન નો વિહાર થાય છે ને તો કાય છે અને પછી વચન ઓમ ધ્વનિ છૂટે છે તો એના નિમિત્તે શું થાય છે? આત્માના પ્રદેશો નું કંપન. તો કે છે કે મન વચન કાય સેકન્ડ પોઈન્ટ તો કે મન વચન કાય ના નિમિત્તે આત્માના પ્રદેશો નું જે કંપન થાય છે એનાથી પણ બંધ થતો નથી. પોઈન્ટ સમજાય છે? હા, તેરમાં નહીં, અગિયાર બાર તેરમાં નથી બોલ્યું. તેરમાં નથી બોલ્યું. તેરમાં તો કેવડી છે ને એટલે મેં કીધું ને કે છદમત અને કેવડી લીધા. કેવડી પણ અર્યંત ભગવાન લીધા. અર્યંત પણ તેરમાં ગુણસ્થાન, એમાં પણ સહયોગ કેવડી લીધા. એમ કીધું ને પહેલા તો હવે ક્લિયર કર્યું કે તેરમાં જે કેવડી ભગવાન સહયોગ કેવડી છે, હજીન યોગ નું કંપન છે, હજીન ત્યાં વચન દ્વારા આત્માના પ્રદેશ નું કંપન થાય છે, કાળ દ્વારા આત્માના પ્રદેશ નું કંપન થાય છે, પણ મન નો ત્યાં વ્યાપાર નથી. કેમ? કારણ કે કેવડી છે, છદમત કરવું હવે મટી જાય. એ રીતનું આપણું અગિયાર બાર અને તેર માં એટલું પહેલા કીધું અંતરાત્મા અને અર્યન ભગવાન આ બે લીધા, છદમત અને કેવડી. બરાબર, તો એમના નિમિત્તે પણ આત્માના પ્રદેશ નું કંપન થવા છતાં પણ ત્યાં બંધ થતો નથી. ત્યાં કયો બંધ નથી થતો? તો કે સ્થિતિ અનુભવ નથી બનતા. ત્યાં કસાય નથી ને, ત્યાં વિકાસ છે. અર્યન ભગવાન ને કેટલો રાગ હોય, કેટલો મોહ હોય, કેટલો દ્વેષ હોય? બોલો, અર્યન ભગવાન ના સમર્થન માં માલિકીના જીવે વિરોધ કર્યો તો અર્યન ભગવાન ને થોડોક તો ગુસ્સો આવ્યો, થોડો ગુસ્સો તો લઈ ગયો, થોડું ખરાબ તો લાગ્યું હશે, થોડું દુઃખ તો થયું હશે ને કે મારો જ પૌત્ર, મારો પૌત્ર. બોલો, થયું હશે? તો કે ભાઈ પૂર્ણ વિચારવું છે, સર્વજ્ઞ છે અર્યન ભગવાન અને અગિયાર અને બાર માં ગુણસ્થાન નથી. તો બીજી પોઈન્ટ સમજાય. બીજો પોઈન્ટ કે મન વચન અને કાયા ની પ્રવૃત્તિ દ્વારા પણ બંધ થતો નથી. હવે ત્રીજો પોઈન્ટ શું લીધો? ત્રીજો પોઈન્ટ અર્યન ભગવાન લીધો. હવે અર્યન ભગવાન નું અહીંયા શું લીધું? કરણ. કરણ એટલે અહીંયા શું? અહીંયા કરણ લીધું ને, સાધન. સાધન તો અહીંયા કરણ એટલે શું? કે જેનાથી બંધ નથી થતો. અહીંયા આપણે કીધું ને સાધનો થી બંધ નથી થતો. કઈ કરણ? કરણ એટલે, કરણ એટલે ઇન્દ્રિય લીધું છે. બધે વાંચો, પ્રવચન રત્નાકર વાંચો, એટલા સરસ શોર્ટ માં એનો અર્થ આપ્યો છે. બરાબર, એનું સંકલન છે પ્રવચન, તો એમાં આખું આપ્યું છે. તો કરણ માં ગુરુદેવ છે લીધું ઇન્દ્રિયો. તો અર્યન ભગવાન ઇન્દ્રિય છે કે નહીં? છે. દ્રવ્ય ઇન્દ્રિય છે ને? અર્યન ભગવાન પરમ અવતારી શરીર છે કે નહીં? તો દ્રવ્ય ઇન્દ્રિય છે કે નહીં? જળ મન છે કે નહીં? તો એ ઇન્દ્રિય અને મન થી, ઇન્દ્રિય અને મન થી બંધ થતો હોય તો અર્યન ભગવાન ને પણ કહો. પોઈન્ટ સમજાયો? તો ઇન્દ્રિય અને મન થી પણ બંધ થતો નથી. કરણ માં શું લીધું? ઇન્દ્રિય. તો ત્યાં અર્યન ભગવાન લીધા. એમને શું કીધું ત્યાં? કે ભાવ મોક્ષ છે. જીવન જીવંત આપણે શું કહેવાય? મોક્ષ છે. જેમ કે આપણે સ્વરૂપ મુક્ત, દ્રષ્ટિ મુક્ત, અવિરતિ મુક્ત, પ્રમાદ મુક્ત, મોહ મુક્ત, જીવન મુક્ત અને પછી દ્રવ્ય મુક્ત. સિદ્ધ ભગવાન કેવા છે? દ્રવ્ય મુક્ત. અને અર્યન ભગવાન કેવા છે? જીવન મુક્ત. તો કે બધું હોવા છતાં પણ એમનો જે જ્ઞાન નો વ્યાપાર છે या इंद्रियाला माध्यम ती खतो नाही. डायरेक्ट प्रत्यक्ष केवळ ज्ञान वर्ते છે અને મોર આદેશ રૂપ વિકાસ નથી. હવે તમે બધા જીવોમાં જોઈ લો કોમન મોર આદેશ રૂપ વિકાસ હોય તો બંધ થશે. સીધી ફોર્મ્યુલા લગાડો ને. હવે બારનો મનગત મન વચન કાયની પ્રવૃત્તિ છે, આત્માના પ્રદેશના યોગનું કંપન છે, બાહ્યમાં દ્રવ્ય ઇન્દ્રિય છે, લોકમાં તથાસન ભરેલી કારમાં વર્ગના છે. આ કોઈ પણ પર પદાર્થ દ્રવ્ય કર્મ કે નો કર્મ કે યોગનું કંપન એ બંધનું કારણ નથી. બંધનું કારણ શું છે? બંધ અધિકારમાં શું સમજાય છે કે બંધનું કારણ તારા અંદરમાં ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષના પરિણામ. તમે ટીકામાં વાંચો છો, એક લાઈન તમને ટીકામાં કહું. ટીકામાં છે ને જો શું લખ્યું છે લાસ્ટ ટીકામાં, જ્ઞાન રૂપ રાગાદી ને ના ઉભારું તમને કહું. અહીંયા છે જો જે પેજ નંબર 372 પેજ માં ટીકાની છેલ્લી લાઈન છે. ટીકાની છેલ્લી લાઈન 372 આ ન્યાય બળથી ફલિત થયું કે ઉપર બધા તર્ક આપ્યા જે આપણે અમે લીધા એ અને પછી શું ફલિત થયું કે જે ઉપયોગમાં રાગાદીકરણ એટલે રાગાદીકરણ એટલે આત્માનું રાગાદી રૂપે પરિણમ. અહીંયા કરણ એટલે પરિણમ. તો રાગાદીકરણ અર્થાત ઉપયોગમાં જે રાગાદીનું કરવું તે બંધનનું કારણ છે. શું લીધું? બંધનનું કારણ શું લીધું? કે રાગાદીનું થવું એ રૂપે પરણવું. સંયોગમાં એકત્વ બુદ્ધિ આદિ કરીને ઈચ્છનિષ્ઠ કલ્પના કરવી એ બંધનનું કારણ છે. આ જે બીજા બધા કારણ છે એ ખરેખર બંધના કારણ છે જ નહીં જે આપણે માનીએ. તો ત્રણ આવી ગયા. કયા ત્રણ આવ્યા? શનિભાઈ ત્રણ કયા આવ્યા? લોકમાં સતાતન કરેલી કારમાં નગ્ન બંધનું કારણ. ચલો જલ્દી. સેકન્ડ, મનવચન કાયમી જે પ્રવૃત્તિ છે બંધનું કારણ નથી. તેરમાં અનુષ્ઠાન વર્તી કે કરમ ઇન્દ્રિયો છે, અર્યંત ગણ ઇન્દ્રિયો છે. અને આપણને શું લાગે? આંખથી જોયું એટલે એવું બંધ. આંખને કાનને આપણે શું માનીએ? દુઃખનું કારણ, બંધનું કારણ માની. તો બંધનું કારણ નથી. કેમ? લોજિક છે ને. કારણ કે પરદ્રવ્ય છે, દ્રવ્ય ઇન્દ્રિય છે, ભિન્ન દ્રવ્ય છે, ભિન્ન તત્વ છે, મારા સ્વરૂપમાં એનું અસ્તિત્વ નથી તો એના કારણે મને બંધ થાય નહીં. બરાબર. અને ચોથો પોઈન્ટ હા, છઠ્ઠા સાતમા અનુષ્ઠાનમાં જુદવા વાળા જે ભાવલિંગી દિગંબર સંત છે, ઉપયોગ જયારે આત્મામાંથી બહાર આવે છે, ઈર્યા વાજ્ય બધું છે, રત્નકાર પ્રવચન રત્નાકરમાં ઈર્યા આત્મભાગ છે. આત્મભાગ ઈર્યા સમિતિ પૂર્વક ચાલે છે. ચાલે છે કે નહીં? ચાર હાથ જમીન જોઈ તો સચિત અચિત પદાર્થનો ઘાત થાય છે. તો હવે ઘાત થયો કોઈ જીવ વચ્ચે આવી ગયો એકદમ, ચાર હાથ જમીન જોઈને તો ચાલે છે. પણ કોઈ જીવ વચ્ચે આવી ગયો અને ત્યાં એનો ભાગ થયો, અચિત સંબંધ ઘાતમાં લીધું ને મૂક્યું ને તૂટી ગયો. સમજાય છે? તો એ તૂટી જાય પદાર્થ, કોઈ વસ્તુ તૂટી જાય, કોઈ લાકડા પર બેસવાય અને એ તૂટી જાય, તો એ સચિત અચિત પદાર્થનો જે ઘાત થાય છે એ પણ બંધનનું કારણ. કોઈ પકડાયો? એ પણ બંધનનું કારણ નથી. તો બાહ્યમાં સચિત અચિતનો ઘાત એ બંધનું કારણ નથી. દ્રવ્ય ઇન્દ્રિય એ બંધનું કારણ નથી. મનગતિ કાયમી પ્રવૃત્તિ એ બંધનું કારણ નથી. અને લોકમાં સતાકર ભરેલી કારમાં નિર્ણય એ પણ બંધનું કારણ નથી. તો અજ્ઞાન કેમ બંધાય છે અને જ્ઞાની કેમ નથી બંધાતા? તો પહેલી 10 ગાથામાં એ સુધી કહ્યું કે અજ્ઞાની પોતાના મોહ રાગ દ્વેષના ભાવ જ્યાં સુધી નીકળશે ત્યાં સુધીને બંધાય. ક્યાં સુધી બંધા? અને જે સમય મોર આદેશના ભાવનું છૂટું ચાલુ થશે ને ત્યાં તો અનંતામું બંધી જશે. પછી અપ્રત્યાખ્યાન કસાઈ જશે, પછી પ્રત્યાખ્યાન કસાઈ જશે, પછી સ્વજલન જશે, પછી સૂક્ષ્મ લોક જશે, લો કસાઈ જશે. જેમ જેમ એ કસાયોનો અભાવ થતો જશે તેમ તેમ એ નિર્બંધ થતો જશે. સ્વભાવથી તો કેવા છે? હમણાં પણ નિર્બંધ. બંધ ક્યાં થાય છે? પર્યાય. તો છૂટશે ક્યાં? પછી પર્યાયમાં. કઈ દસ ગાથા થઈ ગઈ? અરે બોલો, બરાબર છે. પહેલી 10 ગાથામાં જે જે કારણ બંધના આપણે માનીએ છીએ, પરદ્રવ્ય. આપણે આપણી સરળ ભાષામાં વાત કરીએ તો આપણે પરદ્રવ્યને બંધનું કારણ માનીએ. તમે આમ કહ્યું એટલે અમને દુઃખ થયું, તમે આમ કહ્યું એટલે અમે દુઃખી, તમે આમ કહ્યું એટલે અમે આમ કહ્યું આવો ઉદય આવી ગયો. દેહની આવી સ્થિતિ થઈ પછી દુઃખ તો થાય ને, દુઃખ તો થાય ને. પેલા કહી જાય તો દુઃખ તો થાય જ ને, ઘરમાં આમ થાય તો દુઃખ તો થાય જ ને, દુઃખ તો થાય જ ને. તો આપણે નિરંતર દુઃખનું કારણ, બંધનું કારણ, રાગ દ્વેષનું કારણ કોને માનીએ છીએ? તો કે પર પદાર્થ. બસ ખરેખર એ બંધનું કારણ નથી. બંધાય છે કેમ? શું બંધાય છે કેમ? આ વરસાદ બંધનું કારણ છે? એક એક પર લગાવજો હવે આખો દિવસ બેસી ને. આ વરસાદ જે પડે છે હવે તો કંટાળી ગયા ને, જયારે નોતો આવતો ત્યારે કેવી વિચિત્રતા છે બોલો. જીના પ્રણામોની વિચિત્રતા છે, બહુ ગરમી હતી મે માં, ત્યારે શું થતું હતું બધાને, હાય હવે વરસાદ પડે, હાય હવે વરસાદ પડે, હાય હવે વરસાદ પડે. તો બિચારો કર્યો તો હવે હાય હવે બંધ થાય, હાય હવે બંધ થાય, કપડા ને સુકાતા, આ તડકો ન આવતો અને આ જવા આવે તકલીફ અને હાય હવે બંધ થાય, હાય હવે બંધ થાય. તો હવે આ પડે છે ને, બંધ થાય છે ને, આવે છે ને, જાય છે, એ આપણા દુઃખ નું કારણ છે ના. આપણે એમાં જોડાઈ જોડાઈને જે વિકલ્પ કરીએ છીએ, જે લાંગ્વેજ કરીએ છીએ, જે ઈષ્ટ અનિષ્ટ ની બુદ્ધિ કરી અને પછી ગાથાઓ એટલી સરસ ગાથા છે. ત્રણ બોલ લેશે, જીવન મરણ, જીવન અને સુખ દુઃખ, સમજાય છે. એ આખું લેશે, બહુ સરસ છે. એની ચર્ચા આપણે કાલે કરશું. પણ આજે આપણે કહી દસ ગાથા કહી, ચલો જલ્દી દસ ગાથા સમજાય છે. જોવાના પછી નહીં, સમ્યક દ્રષ્ટિ. હવે તમે જોવાના પછી ના કરશો, તમે વાંચજો, તમને હોમવર્ક આપું છું. હવે જો 42 થી લઈને 242 ને 46 સુધી જો હવે શું છે એનું સ્થાન કાઢ્યું. સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં, મેં તમને પહેલા કીધું ને, પહેલી પાંચ ગાથા અજ્ઞાની અને પછીની પાંચ ગાથા જ્ઞાની ને સિદ્ધ કરતી છે. સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં લાભાધિક કરતો, શું નથી કરતો બોલો, ચોથા સ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિ છે, પંચમ સ્થાન વર્તી છે, મુનિરાજો છે, પછી અરિયંત ભગવાન છે, શ્રેણી વાળા મન સ્થાન વર્તી મુનિરાજો છે, સિદ્ધ ભગવાન બધા લઈ લીધા કે નહીં, ચોથા પાંચમા ને ગૌણ લઈ લેજે. કારણ કે અભિપ્રાયમાં તો એમને બંધ થતો, એમને કેમ ન લીધા એનું પણ કારણ આવીશું. કારણ કે સકળ સંયમી નથી ને, એટલે ન લીધા. પણ ખરેખર ગૌણ પડે તો એ પણ આવી ગયા. કેમ? કારણ કે અભિપ્રાયમાંથી નિત્યાત્મા અનંતાનું ગંદીનો તો અભાવ થઈ ગયો છે, એટલે ખરેખર એ પણ નિર્બંધ કેટેગરીમાં આવશે. અને જલ્દી જલ્દી વધારે વધારે નિર્બંધ થતા રહેવાના છે. કારણ કે માર્ગ પર ચાલી પડ્યા છે, અત્યારે ઘરમાંથી નીકળી ગયા અને હું તમને ફોન કરું, આંટી આવો છો, પૂછી પૂછી, બસ શું કહેશો તમે, બસ 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 પોતી પોતી નીકળી ગઈ, નીકળી ગઈ, પોતી પોતી પોતી. સમ્યકથી માર્ગમાં નીકળી પડ્યા છે અને હવે સીધે સીધે જલ્દી જલ્દી પહોંચવાના છે, એટલે એ પણ કેવા છે, નિર્બંધ છે. બરાબર? તો હવે જો શું કે છે, સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગાધિક કરતો નથી. હા હા, ઉપયોગનો અને રાગાધિકનો ભેદ જણ કોના વચ્ચે, જ્ઞાન અને રાગ વચ્ચે શું કહ્યું છે, પ્રજ્ઞાથી પટ્ટીને ભેદ જાણી રાગાદિનો સ્વામી થતો નહીં. આહા, સમ્યક દ્રષ્ટિને રાગ છે પણ એનો શું નથી થતા, સ્વામી થતો નથી. આંટી હું તમને પાંચ મિનિટ માટે મોબાઈલ આપીને જાઉં તમારા હાથમાં, કે તમે જરા પકડો ને, પાંચ મિનિટ પકડો, બરાબર છે? અને હું પાંચ મિનિટમાં આવી, અને તમારા હાથમાં એક મોબાઈલ છે, બોલો તમારા હાથમાં છે અને પાંચ મિનિટ માટે છે. હવે તમે એમાં કેટલું સ્વામિત્વ કરશો, એને તમારું માનશો? તમારા હાથમાં છે ને, તમારા સંયોગમાં છે ને. અરે સંયોગમાં છે, હાથમાં છે તો શું થઈ ગયું? પણ અંદરમાં શ્રદ્ધા એ સમય પર હર સમય શું ચાલે છે, આ મારો નથી. વિકલ્પ કરવો પડે છે, આજે બોલવું પડે, પાછું બોલવું પડે, નહીં બોલવું પડે ને, અમારો નથી, અમારો નથી, અમારો નથી, અમારો નથી, અમારો નથી, કે એકત્વ થઈ જાય તો થાય, બોલો થાય. અરે બોલો થાય, સંયોગમાં હોવાથી, વસ્તુ સંયોગમાં હોવાથી એકત્વ થઈ જાય. ભેદજ્ઞાનનો અભ્યાસ વર્ષે તો થઈ શકે એકત્વ, તો કર્મ ભેદ હોય તો થઈ શકે એકત્વ. આ મારો નથી એવો અભિપ્રાય અંદરમાં વર્તે તો કોણ એકત્વ કરાવી શકે બોલો? અને હું તમને આવીને કહું કે ના ના તમારો છે, ના 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 મારો નથી, આ તારો છે. બોલો કેટલી જાગૃતિ છે કે નહીં? સંયોગમાં હોવા છતાં વસ્તુ એનાથી એકત્વ થતું નથી. એકત્વ તો તું એમાં જોડાશ અને તારું માન છે તો સ્વતંત્ર રૂપે તે એકત્વ ઉભું કર્યું છે. એ પર પદાર્થે તને એકત્વ ઉભું કરાયું નથી, દુઃખી કર્યા નથી, સુખી કર્યા નથી, જીવન આપ્યું નથી, મરણ કર્યું નથી. બાકી અહીંયા આપણો સમય થઈ ગયો. શું કે છે, સમ્યક દ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિક કરતો નથી. ઉપયોગનો અને રાગાદિકનો ભેદ જાણી, ભેદ કરી એક થઈ ગયા તા ને, સાથે સાથે રહીને એક થઈ ગયા તા ને, કે ભેદ કરી કે ભેદ જાણી, ભેદ હતો અને ભેદ કયો કે જાણ્યો, હતો એને કયો કે જાણ્યો, અરે હતો એમાં શું કરવાનું, જાણ્યું, ભેદ જાણી રાગાદિકનો સ્વામી થતો નથી. તેથી તેને પૂર્વોક્ત ચેષ્ટાથી બંધ થતો, પૂર્વોક્ત જેટલી ચેષ્ટા કીધી, જેટલી ચેષ્ટાઓ કીધી એનાથી એક ચેષ્ટાથી સમ્યક દ્રષ્ટિ બંધાતા નથી, ભલે એ કર્મના પ્રચુર ઉદય પ્રતિકૂળતાની વચ્ચે ઘેરાયેલા કે અનુકૂળતાની વચ્ચે ઘેરાયેલા, કે આખા લોકમાં સત્તા ભરેલા કાળમાં નગરાની વચ્ચે સિદ્ધ ભગવાન દેખાય, તે પછી સુંદર પરમોદારી શરીર છે, બહારમાં સમોચરણ છે અને ઓમ ધ્વનિ છૂટે છે, અને એમના જ્ઞાનમાં કેટલાય જીવો મોક્ષ જઈ રહ્યા છે, સિદ્ધ થઈ રહ્યા છે, તમને દર્શન લઈ રહ્યા છે, એ બધું જણાવવા છતાં પણ એમને બંધ થતો નથી. કે મુનિરાજને પણ કોઈ પણ બાહ્ય ક્રિયામાં બંધ થતો નથી, જે મન વચન કાયમી પ્રવૃત્તિથી બંધ થતો નથી. બંધ નું કારણ બોલો કીકી ને આજે બરાબર, બંધ નું કારણ મારું પર પદાર્થ એકત્વ પણ કરીને મોહ રાગ દ્વેષ ના ભાવ રૂપે પરણવું, એ જ બંધ નું કારણ છે. બંધ નું કારણ, દુઃખ નું કારણ, સંસારમાં પરિભ્રમણ નું કારણ, ચાર ગતિ 84 લાખ યોનિઓમાં રખડપટ્ટી ને પંચ પરાવર્તન કરવાનું કારણ બીજું કોઈ નથી. આજ થી એ નિમિત્તાધીન દ્રષ્ટિ અને પરાધીન દ્રષ્ટિ છૂટી, ઉદયાધીન, સંયોગાધીન, શરીરાધીન, ઇન્દ્રિયાધીન, નિમિત્તાધીન, ઉદયાધીન એ દ્રષ્ટિ આપણી છૂટી જવી જોઈએ. વિચારો અમે નંદી ચરિત માં શું ચાલતું હશે, બોલો દેવું, નંદી ચરિત માં શું ચાલતું હશે બોલો. ચારે પ્રકારના દેહો, આત્મો નંદીશ્વર જી, અને એમાં ચાર દિશામાં, એક એક દિશામાં કેટલા જિનાલય છે? 13 જિનાલય. ટોટલ જિનાલય કેટલા? 52. 6-6 કલાક એક ડિરેક્શન માં એક પ્રકારના દેહ 6 કલાક પૂજા ભક્તિ કરે, કેટલા મિથ્યા દ્રષ્ટિ જાય છે અને કેટલા સમ્યક દર્શન લઈને આવે છે? બોલો બોલો, કેટલા જીવ મિથ્યા દ્રષ્ટિ દેવો જાય છે અને સમ્યક દર્શન લઈને આવે છે? 6-6 કલાક, ટોટલ 24 કલાક કન્ટિન્યુઅસલી ચારે પ્રકારના ભવનવાસી, યંત્ર, જ્યોતિષ અને વૈમાનિક, એ ચારે પ્રકારના દેવો કન્ટિન્યુઅસલી એક એક દિશામાં 6-6 કલાક પછી પાછા દિશા ચેન્જ થશે. 6 કલાક પછી જે આ દિશામાં પૂર્વ દિશામાં, જે પશ્ચિમમાં આવશે, પશ્ચિમમાંથી ઉત્તર, ઉત્તરમાં આવશે દક્ષિણમાં આવશે, તો એ રીતે એ દિશામાં 6-6 કલાક એ દેવો ભક્તિ પૂજા આદિ કરે છે. એવો મહાન અષ્ટાલિકા શાશ્વત પર્વ આજથી પ્રારંભ થયો છે. બંધ વિકાર આપણે લીધો છે, કારણ કે ગુજરાતનો ચાલી રહ્યો છે અને આપણે 51 ગાથાનો સ્વાધ્યાય કરવાનો છે. આજે આપણે કેટલી ગાથા કરી? 10 ગાથા. પહેલી 5 ગાથામાં ઉદાહરણ અને અજ્ઞાની આપણે કેમ બંધાઈએ છે એનું કારણ, અને બીજી 5 ગાથામાં જ્ઞાની બંધાતા કેમ નથી, કારણ કે જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ કરીને પ્રજ્ઞાચેની પટ્ટીને જેવું પોતાનું સ્વરૂપ છે એવું અંદરમાં અહમ કરીને જ્ઞાની તમને દ્રષ્ટિ થયા છે એટલે બંધાતા નથી. જીતે ચાલે આગળની આપણે ગાથાઓ કાલે લે. નિજમે દીધી નિજમે બતાવી અનંત અનંતકાળી સમસ્ત જ્ઞાની ધર્માત્માઓનો, સનાતન સ્વાનુભૂતિમય વિકાસ ધર્મ જૈન ધર્મનો, અચાલિકા મહાન પર્વનો, નંદી નદીમાં બિરાજમાન સમસ્ત અપ્રતિમ વિનાલયમાં બિરાજમાન અપ્રતિમ બિંબોનો.